સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. આજના પ્રસંગની અંદર આપણા માટે ખૂબ આનંદની વાત થઈ કે આવા અહીંયા તૈયાર થયેલા ભણી ગણીને સાધુ થવા માટે એમના જીવનમાં જે વિચાર આવ્યો એ બહુ ઉત્તમ વસ્તુ છે. ભાગ્યશાળી હોય એને જ આ વિચારો આવે છે, નકર આજ તો આ દુનિયાના અમેરિકા જેવું રહેવાનું, બધી જાતના મોજ શોખ આનંદ એ બધું મૂકવું એ બહુ કઠિન છે. પણ છતાં નાનપણથી એવા સંસ્કાર આ બધા બાળકોને હતા અને અભ્યાસ પણ એટલો સુંદર બધાએ કર્યો છે, છતાં પણ એમને વિચાર થયો એ ખૂબ આનંદની વાત છે. એમના મા બાપને પણ ધન્યવાદ અપાવવા જોઈએ કે કારણ કે છોકરાને તૈયાર કરે એટલે મા બાપને તો ઘણી ઈચ્છાઓ હોય કે મારો દીકરો બધું ખૂબ ધંધા નોકરી પૈસા કમાય અને સેવા અમારી કરે એવી પણ ભાવના હોય, પણ મા બાપ પણ રાજી થઈને આવી રીતને ભગવાન ભજવા માટે અને સંત થઈને હજારોનું કલ્યાણ કરે છે. કારણ કે સંત છે એને એક જ છે કે આપણને કથા વાર્તા કરતા બની ગયું. આપ જુઓ છો કે અહીં ડૉક્ટર સ્વામી, વિવેક સ્વામી, ઘનશ્યામ સ્વામી બધા સંતો ભણેલા ગણેલા જ છે, ખાસ કંઈ અભણાયા નથી. કેટલીક વખત લોકોની અંદર કહેવત છે કે ન મળ્યું ખાવા પછી થઈ જાય બાવા, આવું લોકોની માન્યતાઓ છે. કારણ કે આપણે હિન્દુસ્તાનમાં તો બહુ જ બધા જોવા મળે, બધા સંતોના જુડે જૂડ હોય, બધા જમાતી બાવન બધા હતા, પણ આ સંતો એવા નથી. ભગવાન સ્વામિનારાયણે જે સંતો કર્યા એ બધા બહુ સક્ષમ હતા, કહેતા પોતે પોતાની રીતે આગળ વધી શકે અને પોતે કાર્ય કરી શકે એવા હતા, ભણેલા ગણેલા હતા. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર બ્રહ્માંડ સ્વામી એ બહુ મોટા કવિ હતા અને કવિત્વ બનાવવું એક શીઘ્ર બધી કવિત્વ બનાવે. રાજા મહારાજાની પાસે જાય તો એવો એના માટેનો એક શ્લોક રચે, એની પ્રશંસા કરે તો એને લાખ લાખ રૂપિયા તે વખતના જમાનામાં શિરપાવ આપી દેતા હતા. એવી રીતનું એમનું કવિત્વ હતું અને એટલો પ્રભાવ હતો. પોતાની સાથે 10-12 માણસો એના હોય ને બધી એવી કારકિર્દી ને પ્રસિદ્ધિ હતી, પણ એ પણ ભગવાન સ્વામિનારાયણના જોગમાં આવ્યા એ પણ સંત થઈ ગયા. કારણ કે એ બારોડ જ્ઞાતિના હતા એટલે બારોડ છે, ચારણ છે, આ બધા બહુ વિચક્ષણ હોય, માણસ પારખું હોય, માણસને બોલે ચાલે બેહે ઉઠે એમાંથી એને ખબર પડે કે આ માણસ કેવો છે, એટલી વિચક્ષણ બુદ્ધિવાળા અને પિંગળ ભણેલા હતા એટલે એની બુદ્ધિ ચિકાસ બુદ્ધિ બહુ વિચક્ષણ હતી, ઝીણી બુદ્ધિ હતી. એટલે આ પ્રમાણે ભાવનગર દરબારમાં પોતે ગયા, રાજા બહુ રાજી થઈ ગયા. પછી એને કહ્યું કે આપણે કવિ છે એને આપણે બધા સોનેથી ગરામ કરીને એને બધા પહેરાવો, એટલે ગરામાં પહેરવાનો હાથે કામરે બીજે તીજે, એટલે સોની હતા એને સોનીને કહ્યું કે જાઓ અમને માપ લઈ લો અને એ ઘરેણા બનાવીને એમને આપો. તો માપ લેવા જાય છે ત્યારે બ્રહ્માંડ સ્વામીને બારોટ હતા, એમનું નામ લાડુ બારોટ હતું, એટલે એમને તરત આ તિલક ચાંદલો જોઈને કહ્યું કે આ આ કયા સંપ્રદાયનું તિલક છે. ત્યારે એમને કહ્યું સ્વામિનારાયણ ભગવાન આ કડીકાળમાં પ્રગટ થયા છે અને બહુ સમર્થ છે, હજારો માણસો એમના દર્શનથી શાંતિ પામે છે, પોતાની આસુરીભાવ ત્યાગ કરીને દૈવી ભક્ત બનીને સારું કાર્ય કરે છે અને એમનો અવતાર કડીકાળમાં થયો છે અને એ પોતે છે. એટલે મજેશંક બાપુ જે ભાવનગર ઠાકોર સાહેબે કહ્યું કે આ એવું એક સ્વામિનારાયણ થયા છે, અને અમારા નીચેનો જે દરબાર છે છ ગામના કાઠી દરબાર એમને ત્યાં રહે છે અને આવું બધું કરે છે. એટલે બ્રહ્માંડ સ્વામીને લાડુ બારોટને વિચાર થયો કે અત્યારે આવું તે કંઈક ભગવાન કોઈ હોતા છે, ભગવાનની વાત અંબક ખોટી છે, આવું કંઈ બની શકે નહીં, પણ આ તો લોકોને ઠગવા માટે અત્યારે કેવું દુનિયામાં ચાલે છે, એટલે એવા મહિલા કંઈક જંતર મંતરવાળા હશે, એટલે લોકોને આવી રીતનું જેમ તેમ કરીને સમજાવીને પોતાનો સંપ્રદાય તૈયાર કરવો એવી વાત આ લાગે છે. એટલે એને કહ્યું કે તારે છે નહીં, અને પેલા સોનીને કહ્યું કે તારી વાત જૂઠી છે, અત્યારે કડીકારમાં ભગવાન હોય નહીં. પેલા કહે છે ભગવાન છે અને વાત સાચી છે. પછી કે જો ભગવાન હશે તો એની પરીક્ષા કરી. મેં કહ્યું ને કે એ લોકો જીત છે, માણસની પરીક્ષા કરે, કોઈ પણ માણસ હોય તો એને પરીક્ષા કરે કે આ માણસ કેટલામાં છે, કેવો છે, શું છે, એની લાલ તલગત બધું જાણી લે. એટલે કે હું પરીક્ષા એમની કરીશ, એ ભગવાન હશે તો હું એને સમર્પણ થઈ જઈશ, અને ભગવાન નહીં હોય એને ગામોગામ પ્રસિદ્ધિ કરીશ. કારણ કે તે ઘડી આપણા રેડિયા ટીવી આવા બધા છાપા એવા સમાચાર નહોતા, એ ઘડી ભાગ બાર ચારણ છે ને એ તમારું છાપવું, એ પછી ગામોગામ ફરતા હોય અને દરેક ગામમાં જઈને તમારી સારી વાત હોય અને એનું સારું સન્માન થયું હોય તો પ્રશંસા કરે, અને એને ખોટી વાત હોય તો એને જાહેરાત કરે. અત્યારે જેમ છાપવામાં આવે છે ને ખોટી ને સાચું બધું, એ વખતે આ લોકોની એનું કાર્ય હતું કે ગામોગામ પ્રસિદ્ધિ કરે. એટલે પછી ભગવાન સ્વામિનારાયણને હું એમ કે છેતરાયા કરીશ, ખોટા છે. પેલા કહે છે આ તો ભગવાન છે. સોની કહે છે કા મીઠાની પૂતળી હોય, મીઠા વાંધેલું હોય, એની કોથરી હોય, એ તમે દરિયામાં નાખો તો એ દરિયામાં પાણી ભેગી ઓગળી જાય, મીઠું બધું ઓગળી જાય ને પાણી થઈ જાય. એમ આ તો ભગવાન છે, એની પરીક્ષા લેવા જતા તમારી પરીક્ષા થઈ જશે. એટલે લાલુ બારો જરા એ હતા કે જોઈ શું કહે, મને ઓગળે, હું ઓગળું છું કે ઓગળે છે, એમની પરીક્ષા થાય કે મારી પરીક્ષા, પણ પરીક્ષા થાય. આયા ત્યાં ગઢડા મહારાજ બિરાજમાન હતા, એમને પોતાના સંકલ્પો કરેલા હતા, ગુલામનો હાર મને પહેરાવે, મારું નામ લઈને બોલાવે, કાળો ધાબળો પારાયણ વાંચે છે એ કાળો ધાબળો બનાવે, લાલ હોય ધોળપી હોય, એટલે એમના સંકલ્પ પ્રમાણે ત્યાં આવ્યા. સભા આવી મોટી જબરદસ્ત બેઠી હતી ભગવાન સ્વામિનારાયણને, એટલે આવ્યા એટલે મારા સહેજે જ એના સામે જોયું ને બધા ઠાકમાર સાથે આવ્યા, એટલે મારે કહે આવો લાડુ બારો, એટલે નામથી બોલાય એને બધું આશ્ચર્ય થયું. એટલે એને જોયું મારું નામ તો જાણે છે. પછી બોલાયા બેઠા, પછી ગળામાં ગુલામનો હાર હતો મહારાજ પાસે, એ પહેરાવી દીધો અને ધાબળા ઉપર કથા વંચાતી હતી કાળા ધાબળા ઉપર. એટલે આ બધા જેના વિચારો સંકલ્પો હતા એ ભગવાને અંતર્યામી બને એને પૂરા કર્યા. એટલે એને થયું ના કંઈક સાચું તો છે જ, ખોટું તો નથી. પછી એમને દર્શન જે કર્યા, દર્શનની અંદર એને એકદમ પ્રકાશ પ્રકાશ બધો દેખાયો, બધું પોતા તમામ પ્રકાશ પ્રકાશ દેખાય. એટલે સમાધિ દશાની અંદર પોતે ચાલે ગયા અને એની અંદર પણ ભગવાનના ધામનું સુખને બધું જોયું. પછી એને જાગ્યા પછી ભગવાન સ્વામિનારાયણને નમી પડ્યા, પગે પડ્યા અને મહારાજ આવો મને તમે સાધુ બનાવી દો. કારણ કે એને નક્કી કર્યું હતું કે જો સાચા ભગવાન હશે તો હું સમર્પણ થઈશ, ને એ ખોટા છે તો છતરાયા કરીશ. એટલે એને થયું કે આ સાચી વાત છે, આ મને જે એમને જોવા મળ્યું એટલે પોતે આ જેવા તેવાને એ લોકો માને પણ નહીં, ગમે તેમાં ફસાય પણ નહીં, બહુ જ પરીક્ષક માણસો એ દગાય. એને થઈ ગયું કે નહીં ખરેખર આ ભગવાનનો અવતાર છે અને કડીકાળમાં થયા છે, સાચી વાત છે. એટલે એમ કરીને પછી પોતે સમર્પણ થયા અને એમને મહારાજે સાધુ બનાવ્યા, એનું નામ બ્રહ્માનંદ સ્વામી નામ પડ્યું. અને એ બ્રહ્માનંદ સ્વામી એવા કવિ હતા કે રજવાડા રીજીને પોતાની મોજ બધી સમૃદ્ધિ હતી, માણસો એની સાથે ફરતા, બીજી સાહેબી ખૂબ હતી, બધી મૂકી દીધી અને સાધુ થઈ ગયા. અને મહારાજની પાસે બ્રહ્માન સ્વામી કરીને રહ્યા છે, એમના બહુ કીર્તનો સંતો ગાય છે એમાં આવે છે, અને એક સમર્થ સંત થઈ ગયા. તો કહેવાનું શું છે કે એવા સાધુ હતા, એટલે ભૂખે મળતા સાધુ સ્વામિનારાયણ ત્યાં નહોતા. એક નિત્યાનંદ સ્વામી હતા, તે વખતના જમાનાની અંદર 80,000 રૂપિયા રોકડા ઘરની સમૃદ્ધિ ઘરની મૂકી અને ભગવાન શ્રીજી માના સાધુ થયા. અને વ્યાસ ભગવાનનો અવતાર કહેવાય કે વ્યાસ ભગવાને જ્યાં બધા શાસ્ત્રો રચ્યા છે એટલી એની વિદ્વતા હતી, સંસ્કૃતની અંદર ને બીજી રીતે જે ઘણા આવ્યા તો એ પણ સાધુ થયા. એટલે એ કંઈ સામાન્ય નહોતા. એટલે કહેવાનું શું કે આવા બધા જે સંતો હતા કે બધા ઘરે સુખી સંપન્ન હતા, બધી રીતની સમૃદ્ધિ હતી, અને એ રીતે છે. નિષ્કુળાનંદ સ્વામી સાધુ થયા, એમને તો કહ્યું કે હું મારી જ્ઞાતિની અંદર ને ગામની અંદર બહુ આગળ પડતો હતો. મારે 5 જણા મારી સલાહ લઈને કામ કરતા હતા. બધી રીતે મારે ભગવાનની દયા હતી, ખાવા પીવાની રહેવાની પૈસે ટકે બધે સમૃદ્ધ હતો. બધું મૂકીને હું ભગવાનને આશ્રય આવીને સાધુ થયો છે એવું પોતે પોતાના કીર્તનમાં પણ રચીને બતાવ્યું છે. એટલે કહેવાનું કામ, દરેક સંતોની તમે જુઓ 500 થી 500 કેટલા સમર્થ હતા. એટલે ન મળ્યું ખાવાને બાવા એ આ સંપ્રદાયમાં નથી, પણ એવા સમર્થ સંતો જે ભણી ગણી તૈયાર થઈને, એમ જોગી મહારાજે સંકલ્પ કરેલો કે મારે 51 સાધુ ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ કોલેજનો અભ્યાસ પૂરો કરીને આવેલા છે, એમને સાધુ કરવા છે. એમનો સંકલ્પ એમને ગઢડામાં કળશ ચડાયા ત્યારે પૂરો કર્યો, અને આ બધા તે વખત સંતો થયેલા છે. અત્યારે આપણી પાસે બધી વાતો કરે છે. ડૉક્ટર અહીં તો પદવી મેળવી છે, આપ જાણો છો, અત્યારે ડૉક્ટરની પ્રેક્ટિસ કરે તો અહીં તો કેટલા મળે છે. એ બધાને ઈચ્છા રાખ્યા છે જોગીમાનો પ્રેમ, જોગીમાની સાધુતા અને જોગીમાનો સંકલ્પ સમર્પણ થઈ ગયા. બાકી એમના સાધુ થવું એવો વિચારે પણ હતો, પણ જોગીમાં પણ એવો પ્રેમ થયો થઈ ગયા છે. વિવેક સાગર પણ બહુ સારા ગ્રસ્ત છે, એમના બા બાપને બધા પૈસા ટકાવેર વેપારી હતા, એ પણ સ્વામીને આજ્ઞા થઈ એટલે આ ટેક્સટાઇલ એન્જિનિયર છે. સંસ્કૃતની અંદર બ્રહ્મ પરબ્રહ્મ પર થીસીસ લખી છે, એમાં પોતા ડૉક્ટરી મેળવી છે, અને એટલા બધા વિદ્વાન છે. દરેક શાસ્ત્રોનો અભ્યાસ છે, દરેક ધર્મનો અભ્યાસ છે, અને વક્તા તરીકે કથાકાર તરીકે બહુ સારી રીતના પોતે આપણે જાણીએ છીએ અને સાંભળો છો. એવા બધા મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી છે, ત્યાગલો સ્વામી છે, કોઠારી સ્વામી છે, દેશ સ્વામી, આ બધા ઘણા બધા સંતો આ સ્વામીએ કરેલા છે. આજે એટલું સુંદર કાર્ય કરી રહ્યું છે જાણીએ, પણ કેટલીક વખત આપણે જોઈએ કે આ બાવા તો ઠીક છે, બધા પોતાનું કરવા માટે ફરતા છે, એવા નથી. એટલે આ રીતે જોગીમાનો સંકલ્પ છે. એટલે આજે આવા સાધુ અહીંયાથી અત્યારે હમણાં આવ્યા, તમે જોયા એ છોકરાઓ પણ એટલા ભણી ગણીને આવ્યા છે અને આવું બધું કાર્ય કરશે. કારણ કે સંતોનું કાર્ય તો એ છે કે પોતે ધર્મને પાળવો, બીજાને ધર્મને માર્ગે ચલાવવા, પોતાએ ભગવાન ભજવા, બીજાને ભગવાન ભજવામાં શ્રદ્ધા કરી. અને આપણે કાર્ય પણ બધું શું કે સામાજિક કાર્ય, સંતોનું કાર્ય પણ સમાજનું છે, ધર્મનું છે, આત્મકલ્યાણનું પણ છે. આપણે એમ લાગે કે સાધુ થઈ ગયા એટલે સમાજથી નીકળી ગયા એવું નથી, કુટુંબથી છૂટા પડી ગયા એવું નથી. એમની ભાવના છે એટલે સમાજનું કાર્ય પણ આપણે બધા થાય છે. તમે જુઓ સ્કૂલો છે, કોલેજો છે, આવો બધું વંટોળો આવે, કંઈ નુકસાન થાય, પાણીની રેલો આવે, બધાની અંદર કામ ચાલે છે. બધા સંતો જ હાજર રહે છે, સંતો પોતે કાર્યમાં જોડી જાય. કારણ કે સંતોને તો એટલું કે ભજન કરવું, આવો આશીર્વાદ આપવા જાઓ જય સ્વામી, એવું નથી. આ સંતો ભણી કરીને કથા વાર્તા કીર્તન કરીને ધર્મના સંસ્કાર અને સાથે સાથે સમાજને જ્યારે કંઈ મુશ્કેલી હોય તેનું કામ પણ કરે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આદેશ આપ્યા પ્રમાણે જનસેવા એ પણ કરવી જોઈએ, સમાજ સેવા પણ કરવી જોઈએ, અને સાથે આપણે જે સાધુ થયા છે એ આપણું આત્મકલ્યાણનું કામ તો નિરંતર કરવાનું. આપણે કલ્યાણ થાય અને બધા જન સમાજનું કલ્યાણ થાય, એ બે રીતની કામ લઈને ચાલે છે. તો એ રીતના એવા આ સંતો છે. એટલે આપણે એમ લાગે કે સામાન્ય રીતે લોકોની કહેવત કે ભગવાન સ્વામિનારાયણ ત્યાં છે જ નહીં, બહુ જ બધા સારા સુખી સંપન્ન, નિયમ ધર્મની પણ એટલી દ્રઢતા કે મહારાજની આજ્ઞા પ્રમાણે આમ ધનને સ્ત્રીનો બેનો ત્યાગ, એટલે પૈસો પોતાનો કરીને રાખવા નહીં, જે કંઈ આવે એ બધી ઠાકોરજીની માટે કામ થાય, સમાજ માટે ઉપયોગી કામ થાય, યાત્રાઓ આવે એની માટે સગવડો થાય, એટલે એનું બધું વપરાય. પોતાનું કરીને અંગત રીતે એક પૈસો પોતાની પાસે હોય નહીં, એના નામની પણ જમીન ના હોય ને કશું જ ના હોય, એવી રીતનું જીવન છે. તપ ત્યાગ વૈરાગનું પણ અંગ રાખવું પડે છે, બધા ઘણા જાતના સંયમ પણ કરવા પડે છે, અને પોતે એ પ્રમાણે આવી રીતના નિયમમાં રહીને દેશ પરદેશમાં આજામ કરે છે. સંત દેશ વિદેશ ફરે છે, સર્વ જીવના ઘરે છે. એટલે આપણે સંતો જે ફરે એ શું કરવા, મહોત્સવ મારવા નથી આવતા, કે દુનિયા જોવા માટે નથી આવતા, કે કેવું અમેરિકા છે નથી. એમને આવવાનો હેતુ એટલો જ છે કે લોકોને આ ભગવાનની વાત સમજાય, ધર્મની વાત સમજાય, સંસ્કાર મળે, એમના બાળકોને સંસ્કાર મળે, મૂળ પાયામાંથી મજબૂત થાય, એવી રીતના માટે સર્વે ફરે છે. સર્વ જીવના હક એટલે જેના પાપ છે એના જે એ વસ્તુ છે એને નાશ કરીને સારા સંસ્કાર આપીને સુખ્યા કરે છે, તો એ સંતોનું કામ છે. તો એવા સંતો એ આપણા ભારતમાં ઘણા થઈ ગયા છે, પૂર્વે બધા થયા છે, અને અત્યારે છે કે બધાનું કાર્ય એક જ છે કે જે ફરી ફરીને વિચરણ કરીને માનસ કેમ સુખી બને, કેમ સંસ્કારી બને, કેમ નિર્વ્યસની બને અને પોતે પોતાના જીવનમાં તમામ રીતે સર્વે સંપન્ન બની જાય એવી રીતનું આખું કાર્ય છે. અને એ કાર્ય માટે આપણે સંતનો અવતાર છે. તો કહેવાનું શું છે કે આપણે આપણો ધર્મ જો સમજાશે, આવો મહિમા સમજાશે, તો આપણને પણ સુખ શાંતિ થશે, આપણને પણ સારું સુખ પ્રાપ્ત થશે. અને એ રીતે આ દુનિયાની અંદર સંતનો માર્ગ છે એટલે સંત બડા પરમારથી જાકા મોટા મન તુલસી સબકુ દેત હે રામ સરી કાદન. તુલસીદાસ વાત કરે છે કે સંતો છે એનું બહુ મોટું મન છે. આપણે લાગે સંતનું શું મોટું મન અને શું એ પરમારથ કરે છે. પરમારથ કંઈ કરતા નથી આપણે એમ લાગે છે, પણ એમનો પરમારથ મોટો છે કે આજે માણસોને પોતે દુઃખ સુખ વેઠીને માણસોને આદિવાસી સુધી જઈને એનો વ્યસન મુકાવે છે, એમને સંસ્કાર આપે છે, એમને સુખી છે. સમાજ સેવા કહ્યું કંઈ માણસોને વ્યસન મૂકવા અને સારી રીતે એને નિયમ ધર્મ રહીને એના પૈસા બચે એનું સારું થાય. આજે આદિવાસીમાં જે જાય છે ને આપણા બીજા આજે આદિવાસી કહો ઉજળો સમાજ કહો બધું એક થઈ ગયું છે. પેલા બિચારા પૈસા વગર ઝૂંપડામાં રહે છે, પણ જે વ્યસનો દુસનો તો બેયમાં પેસી ગયા છે. સારા માણસોની અંદર પણ આ બધું પેસી ગયું કે જેની કોઈ આપણી જે આપણા સંસ્કારને નાશ કરનાર વસ્તુ છે એમાં આપણે સમજતા. તો એવા બધાને આ વાત દ્રઢ થાય એ સારા સંપન્ન માણસ હોય, અગર તો ગરીબ માણસ હોય, એ બધાને ભેદ નથી સંતોને કોઈ જાતનો કે આ મારા છે, આ નથી, આ નાના છે, આ મોટા છે. જે બધા એનું કલ્યાણ કરવું એ છે. તો એમનો પરમાર્થ એટલો મોટો છે કે પોતે મહાનમાં મહાન સંપત્તિ જેને કહી શકાય, જે શાશ્વત સંપત્તિ કહી શકાય, જેનો કોઈ દિવસ નાશ નથી થતો, દરેક માણસને સુખ આપે. જે આ સંપત્તિ પોતે પ્રાપ્ત કરે એને દરેકને સુખ ને શાંતિ પ્રાપ્ત કરે. આ સંપત્તિ જે પૈસા ટકા એ તો આપણને મળે તો કોકને મળે ને પાછા જતા રહે ને પાછા દુઃખી થવાય અને આવન જાવન જઈએ, એ કંઈ શાશ્વત નથી. એક વખત આવે ને પાછું આપણે રોડ કહે કરોડપતિ રોડપતિ રોડપતિ કરોડપતિ, પરિવર્તન બધી વસ્તુ છે. જ્યારે ભગવાનની જે વાત છે એ શાશ્વત ને સુખ છે તો એવી સંપત્તિ આપણને એટલે સંત બળા પરમાર્થી જાકા મોટા મન તુલસી સબકુ દેત હે રામ સરીખા ધન. એટલે ભગવાન રૂપી ધન એ કાયમનું છે, એ નાશ ના પણ. આજે કરોડો માણસ એનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, સ્વામિનારાયણનું નામ લે છે, કારણ કે એ સંપત્તિથી જ આપણને કંઈક શાશ્વત ને કંઈક શાંતિ મળે છે. કંઈક આપણી મુશ્કેલીઓની અંદર આપણે એમ થાય કે ભગવાનનું નામ લઈએ, આવી રીતની વાત છે. તો કહેવાનું એ સાચી સંપત્તિ એવા સંતો આપે છે, એમને સંપત્તિ પ્રાપ્ત કરી છે, એનો મહિમા એ સમજ્યા છે અને એ સાચું છે એવું દ્રઢ થયું છે તો બીજાને પણ આ માર્ગે ચલાવે છે. આજે લાખો કરોડો માણસો ધર્મને માર્ગે ચાલે છે, ભગવાનનું નામ પણ લે છે, સ્મરણ કરે છે, મંદિરોમાં જાય છે, આવે છે. એનું મુખ્ય કારણ છે કે એ સંતોનો પુરુષાર્થ છે અને સંતો એ ભગવાનનો મહિમા કહીને આપણને આ લોકમાં સુખી રાખે અને પરલોક ભગવાનનું નામ ત્યાં સુખી પ્રાપ્ત થાય છે અને એવી સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ છે. તો એ સંપત્તિ એક ભારતનું ગૌરવ છે કે ભારતની અંદર આવા મહાન સંતો આચાર્યો અવતારો થયા છે, એ આપણું ગૌરવ છે. અને એ ગૌરવ છે એ આપણે સાચવવું જોઈએ, એ વસ્તુને આપણે બરોબર રીતે ખ્યાલ રાખવો જોઈએ. પરદેશમાં આવ્યા છે એનો કોઈ વાંધો નથી, પૈસા ટકા બધી ધંધો જ કરો, પણ આપણી મૂળ વસ્તુ છે એ આપણે ભૂલવી ન જોઈએ, એને પણ આપણે સાચવીએ. આપણા બાળકો છે એને પણ આ સંસ્કાર મળે તો એમાંથી ઘણું સુખ ને શાંતિ થાય છે. તો આમાં કોઈ ખોટનો ધંધો છે જ નહીં, ધંધો સાચો છે. કર્મન ભજનનો વેપાર, કે ભજનનો પણ એ વેપાર છે, ભજન કરવું ને કરાવવું, પોતે સુખી થવું ને બીજાને સુખી થવું. આજે વેપાર કરો છો, પૈસાની લેવડ દેવડ થાય છે એટલે વેચનારે સુખી લે છે ને લેનારો પણ સુખી થાય, કારણ કે એને પેલા પાસે લે છે એને પાછો ધંધો ચાલે એ સુખી થાય, બીજાના પર બીજો સુખી થાય, લેનારને લેનાર બેને જેમ આમ આ વ્યવહારિક રીતે પણ શાંતિ સુખ થાય છે, લૌકિક રીતે દેહના સુખની વાત થાય. તો આ ભજનનો વેપાર, આપણે ભજન કરવા બીજા પાંચ કરે, બીજા પાછા દસ કરે, પચીસ કરે થાય, એમ આ બધું ચાલે છે તો એમાંથી પણ સુખ શાંતિ થાય છે, આ લોકને પરલોકનું બેવું થાય. એટલે આ પ્રમાણે આવી રીતનું આપણો જે આ ધર્મ છે એને આપણે બરાબર સમજીએ સમજવા પ્રયત્ન કરીએ. એના પુસ્તકો છે, પુસ્તકોને વાંચો, વેદ ઉપનિષદ ગીતા બીજું ત્રીજું, અને એની અંદર છે. આજે ઘણી રીતે આપણને આવો લાભ ભગવાને આપ્યો છે, શરીર આપણને આપ્યું છે, એનો સદુપયોગ આપણે કરવાનો. આ શરીરનો સદુપયોગ શું છે કે ખાઈ પીને બેસી રહેવું, એનો સદુપયોગ નથી. કારણ ખાવા પીવાનું એ પશુ નહીં છે, કૂતરા બિલાડા છે એ ખાય છે, એ રસ્તા ઉપર એમ ગમે તે કરે છે. આપણે જરા ખુરશી ટેબલ ઉપર ઘરની અંદર એ ઊંઘ કરે છે, એ નિંદ્રા લે છે, એ રસ્તા ઉપર લે છે, આપણે જરા પલંગમાં લઈએ. એટલે બે સરખું છે, એમાં એટલું જીવન જીવતા એ સરખું છે. એને આ પ્રમાણે ભય છે, એને કોઈ મારવાની બીક લાગે છે, આપણને મરવાની બીક લાગે, એટલે એ બે એમાં સરખું. પશુના જેટલું જીવન જો જીવતા હોય તો પશુ કહ્યું. ધર્મે ને હિના પશુ વીર નારાયણ, જેનામાં ધર્મના સંસ્કાર નથી, જેનાની અંદર દયાનો ભાવ નથી, જેની અંદર કોઈ પણ જાતની આપમાને લોકોની સેવાની પ્રવૃત્તિ નથી, ભગવાનની ભક્તિ કરી આત્મકલ્યાણની પ્રવૃત્તિ નથી, એ પશુ સમાન. પશુને જેમ ખબર નથી મારો અવતાર શા માટે થયો, એટલે ગમે તેમ જીવે છે, ગમે તે નિંદ્રા લઈ લે છે, ગમે તે ખાઈને ફર્યા કરે છે, આખું જીવન પૂરું થઈ ગયું. એમ આપણે પણ એવું બધું આ સમૃદ્ધિ મળી છે, ખાઈ પીને પૂરું કરીએ નહીં. એમાંથી જેટલું કંઈ આપણે પરમાર્થ થયો, જેટલું ધર્મને માટે થયું, જેટલું પૂરા આપણા સમાજ માટે થયું, તો એ સાર્થક બધી વસ્તુ બને છે. તો એ ભગવાને આપણને બુદ્ધિ શક્તિ આપી છે, એ પણ ભગવાને આપેલી છે, એનાથી આ પ્રાપ્ત થાય છે. તો આ બધાની અંદર આવી રીતના કાર્યમાં આપ બધાને ખૂબ ખૂબ ભગવાન એવું બળ આપે, ખૂબ આપ આ રીતે માર્ગે ચાલીને સુખ્યા થાવ આ દેશની અંદર. તમને ધર્મની ભાવના થાય, જાગૃતિ થાય, બધાને ભગવાન એવું બળ આપે કે જેથી કરીને સારું થાય. તમે બધા આટલી બધી સભામાં આવીને આટલી કથા સાંભળો છો, એ આપણા સંસ્કારો છે, મા બાપના સંસ્કારો પણ આવ્યા છે, એ કરો છો. હવે એ સંસ્કારો પાછા આપણા બાળકોની અંદર ઉતરે. આપણા જે બાળકો છે, આટલા મંદિરોમાં જવું, લઈ જવા, પાઠ છે, પૂજા છે, ઘરમાં મંદિર છે, આ બધું જો રાખ્યો તો વધારે વધારે આનંદ આવશે ને વધારે સુખ થશે, સુખિયા થવાશે, એવું બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.